SBS Audio is supported by advertising.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
મિત્રો, બાળકો હાઈસ્કૂલમાં આવે ત્યારથી વાલીઓને તેમના સારા સ્કોરની ચિંતા રહેતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે એક રેન્ક છે, જેને એક એટાર રેન્ક કહેવામાં આવે છે. આજે આપણે તેના વિશે જાણીશું અને બાળકોના ઉચ્ચતર માધ્યમિકમાં સારા રેન્ક કેવી રીતે મેળવી શકાય તેનાથી અવગત થઈશું.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
તો શ્રોતા મિત્રો, વિદ્યાર્થીઓ જ્યારે માધ્યમિકમાં હોય છે ત્યારથી જ તેઓ પોતાના વિષય આધારિત કયા પ્રવાહમાં આગળ વધવું તે નક્કી કરતા હોય છે. પરંતુ બોર્ડમાં સારા ટકાની વધુ એક અગત્યનું પાસું છે અને તે છે એટાર. આવો આ વિશે વધુ માહિતી મેળવીએ માધ્યમિક શાળામાં શિક્ષિકાની ભૂમિકા ભજવતા ભૂમિબેન જોશી પાસેથી. ભૂમિબેન, સ્વાગત છે આપનું SBS ગુજરાતી પર.
થેન્ક યુ મિરાની.
ભૂમિબેન, અહીં ઘણા બધા માઇગ્રન્ટ ફેમિલી આવતા હોય છે ઇન્ડિયાથી કે બીજા બધા દેશોમાંથી પણ, અને તેઓ પોતાના બાળકને માધ્યમિક સ્કૂલમાં મૂકતા હોય છે. ધારો કે કોઈ વાલીનું બાળક પહેલી વાર માધ્યમિકમાં પ્રવેશ મેળવે છે, પણ એ વાલીને ખબર નથી હોતી કે એટાર શું છે, તો તેને સરળ ભાષામાં સમજાવવું હોય તો આપ શું કહેશો?
અચ્છા, જો એટાર એટલે છે ને ઓસ્ટ્રેલિયન ટર્શિયરી એડમિશન રેન્ક કહેવાય. એ માર્ક નથી, એક રેન્ક છે જે આવે છે રેન્જમાં 0.00 થી 99.99 ત્યાં સુધીનું એનું રેન્કિંગ હોય છે. હવે આ રેન્કિંગ છે ને સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે કે એ સ્ટુડન્ટ, એ બાળકની પોઝિશન રિલેટિવ ટુ ધી અધર સ્ટુડન્ટ્સ ઇન ધ સેમ એજ ગ્રુપ. એટલે એનો મતલબ એ થયો કે એક્ઝામ આપતી વખતે 20 વર્ષના જેટલા બાળકો હતા એક્ઝામમાં, એમાં એ પર્ટિક્યુલરલી એ બાળકનો કયો નંબર છે. એટલે એટા છે ને એજ વાઇઝ ઓસ્ટ્રેલિયા રેન્કિંગ આપે છે. એટલે એ એવું નથી કે જેટલા સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવા માટે બેઠા એમનું માર્ક્સ છે અને એનો રેન્ક છે, એ એજ વાઇઝ રેન્કિંગ છે. હવે સે ફોર એક્ઝામ્પલ કે કોઈ બાળકનું એટાર આવ્યું 80, બરાબર, તો એનો મતલબ એ થયો કે એ સ્ટુડન્ટ 20% ઓફ ધ ટોપ એજ ગ્રુપ છે. એટલે એ સપોઝ એ એક્ઝામ આપતી વખતે 17 વર્ષના હોય, તો 17 વર્ષના જેટલા બાળકો એક્ઝામ આપવા બેઠા હતા એ વખતે, એમાંના ફર્સ્ટ 20%માં જે બાળકનું 88 આર આવ્યું એ છે. એવી રીતે એમનો રેન્ક ગણાય છે એજ વાઇઝ. એટલે ઓસ્ટ્રેલિયાની આ બહુ ખૂબ જ સારી પદ્ધતિ છે કે એ લોકોએ બધા એજ ગ્રુપને એક સાથે માર્કિંગ કે રેન્ક નથી આપતા. માર્ક્સ સ્કૂલ આપે છે, એક્ઝામના બી માર્ક્સ હોય છે, પણ જ્યારે રેન્કની વાત આવે ત્યારે ઓસ્ટ્રેલિયામાં એ લોકો એજ વાઇઝ રેન્કિંગ ગણે છે, એને કહેવાય છે એટાર.
તો શું એટાર માટે અલગથી તૈયારી કરવી પડે?
એટલે એમાં અલગથી તૈયારી કરવાનું નથી, એ HSCની એક્ઝામમાં જ આવી જાય. એ જે લોકો એક્ઝામ આપવા જાય ને એ 12th સ્ટેન્ડર્ડની, એના માર્ક્સ બરાબર, અને ઓવરઓલ એક જનરલાઇઝ્ડ અમને છે ને ગ્રાફ આપવાના આવે, એક પેટર્ન આપવામાં આવે કે જનરલાઇઝ આ ગ્રુપના બાળકોનું આ રીતનું માર્કિંગ સેક્શન છે. તો સ્કૂલના માર્ક્સ, એક્ઝામ જે એકચ્યુઅલ HSCમાં એક્ઝામ આપતી વખતે જે માર્ક્સ આવ્યા એ માર્ક્સ, અને એક બીજો એક કોન્સેપ્ટ છે સ્કેલ્ડ માર્ક. સ્કેલ્ડ માર્ક એટલે તમે એવું માની લો કે એપ્રોક્સિમેટ માર્ક. ઓકે, તો આ ત્રણેવને મળીને એમને એવરેજ કરીને એકચ્યુઅલ એટાર આપવામાં આવે. સ્કેલિંગ ઓફ HSC માર્ક્સ એક સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર છે નેસાની. નેસા એટલે ગવર્મેન્ટ એજ્યુકેશન સિસ્ટમની એક સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર છે, એને ઇન્વોલ્વ કરીને અને તમારું સ્કૂલની HSCની એક્ઝામનું માર્ક, જે આપણે ટર્શરી એક્ઝામ કહીએ, આ લોકો ટર્મ એક્ઝામ કે એ, અને જે ફાઇનલ છોકરાઓ એક્ઝામ આપવા બેસે એ, તો આ ત્રણેયનું માર્ક્સનું એવરેજ કરીને એટાર આપવામાં આવે.
આ જે એટાર છે તે માત્ર સ્ટેટ પૂરતું સીમિત હોય છે કે બીજા રાજ્યોમાં પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે એટાર ગણાતો હોય છે?
હા, એટાર ગણાતો હોય છે અને બીજી યુનિવર્સિટીઝની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ તમને એડમિશન આપે. એટલે એમની વેબસાઇટ્સ ઉપર, કોઈ બી મેલબર્નની હોય કે કોઈ બી જગ્યાની યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે પાસ્ટ એટાર કરો અને એને એ લોકો એપ્રોક્સિમેટ એક એસ્ટિમેટ કરીને તમારા એકચ્યુઅલ એટારને કાઉન્ટ કરીને એડમિશન આપે બાળકને. એ યુનિવર્સિટીઝના કંટ્રોલમાં હોય કે એમને કેટલા એટાર સુધીનું એડમિશન આપવું છે અને એવરી યર વેરી કરે.
અને એ જાણવું હોય ભૂમિબેન કે કઈ યુનિવર્સિટીનો એટાર ગયા વર્ષે ક્યાં અટક્યો હતો, શું એની જાણકારી વાલીઓને મળી શકે?
હા, મળે ને, એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી. હા, વેબસાઇટ ઉપર એની બધી ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે વેબસાઇટ ઉપર છે ને એડમિશન્સના જે કોઓર્ડિનેટર્સ હોય સ્ટુડન્ટ્સ માટે, તો તમે એમને ઈમેલ બી કરી શકો છો.
બરાબર.
અને અત્યારે તો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કોવિડ પછી કે સ્ટુડન્ટ્સને એક્ચ્યુઅલ એટાર રિઝલ્ટ આવે એ પહેલા યુનિવર્સિટીમાંથી ઓફર્સ આવતી હોય છે. તો હવે ઘણી બધી વસ્તુઓ નવી થઈ છે કોવિડ પછી કે સીધી તમને ઓફર્સ બી આપી દે છે અને ઘણી વાર તમે વેઇટ કરીને તમારા એટાર ઉપર તમને બીજી અલગ અલગ યુનિવર્સિટીઝમાં તમે એડમિશન લઈ શકો.
બરાબર. અને જો કોઈ વિદ્યાર્થીનો એટાર સ્કોર નીચો આવ્યો હોય અને બીજી કોઈ રીતે તેને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તો શું અલગ રીતે પ્રવેશ મેળવી શકે ખરા?
ના, એવી સિસ્ટમ નથી હોતી મોસ્ટલી છે ને. એટલે જો યુનિવર્સિટીઝમાં ઘણા બધા કોર્સિસ ચાલતા હોય, બરાબર, તો એ એટાર ઉપર જે એનો જે ડ્રીમ કોર્સ હોય કદાચ એ કોર્સમાં ના મળે તો એના કરતાં એક સ્ટેપ નીચે એને એડમિશન આપે અને પછી એવી રીતનું કન્સિડરેશન કરે કે ભાઈ એકાદ વર્ષ કે બે ત્રણ સેમિસ્ટરનું તમારું પરફોર્મન્સ જોઈને તમને પછી એનું ક્રેડિટ આપીને તમે આગળ બી આ ઉપરના કોર્સમાં એડમિશન લઈ શકો છો. એટલે એક્ચ્યુઅલી છે ને યુનિવર્સિટી એડમિશન્સ અને કોર્સ કયો તમારે ચૂઝ કરવો છે એ બધું સ્ટુડન્ટ કોઓર્ડિનેટર જે યુનિવર્સિટીમાં હોય એ હેન્ડલ કરે અને અને એ એ સ્ટુડન્ટ પરફોર્મન્સ સાથે અને સ્ટુડન્ટના ઇન્ટરેસ્ટ સાથે એ લોકો એડજસ્ટમેન્ટ કરતા હોય છે કે ભાઈ તમે 6 મંથ્સ આ કોર્સનું પરફોર્મન્સ અમને બતાવજો કે 12 મંથ્સ બતાવો પછી આપણે જોઈશું, એવી બી બધું થતું હોય છે.
શું એટારનો જે સ્કોર આવે, રેન્ક આવે, તે કોઈ વિષય પસંદગી ઉપરથી વધી શકે અને ઘટી શકે ખરો?
હા, સાચી વાત છે. જુઓ, નેસાની વેબસાઇટ ઉપર બી એવું લખેલું છે કે મેથેમેટિક્સ અને સાયન્સના જો કોર્સ લો ને તમે તો તમારો એટાર વધે છે. ઓકે. અને હ્યુમેનિટી સબ્જેક્ટ્સ હોય, હ્યુમેનિટી સ્ટડીઝના સબ્જેક્ટ હોય તો બી થોડો ઘણો ફેર પડે છે સ્કેલ્ડ માર્કિંગ માટે, સ્કેલ માર્કિંગ જે છે ને એના માટે. પણ મેથ્સ અને સાયન્સના સબ્જેક્ટ્સ હોય તો સિરિયસલીમાં હાયર એટાર મળી શકે છે કારણ કે એક સિમ્પલ લોજિક છે, એ સબ્જેક્ટમાં ઓછા સ્ટુડન્ટ જતા હોય, બરાબર, તો એવરેજ તમે જોવા જાવ તો વધી જાય. ઓકે, એટ ધ એન્ડ ઓફ ધ ડે તો એજ ગ્રુપની હિસાબે એટાર છે ને, તો એજ ગ્રુપની હિસાબે પછી એ એટાર વધી બી શકે છે.
શિક્ષક તરીકે એટાર સ્કોર સારો મેળવવાની આપની શું સલાહ છે?
જો સિરિયસલી એક વાત કહું ને તો 11th સ્ટાન્ડર્ડમાં બાળક આવી જાય, એટલે થર્ડ સેમિસ્ટરથી, થર્ડ ટર્મથી એમણે અલગ ટાઈપની પ્રેપરેશન શરૂ કરવી જોઈએ, જેમાં ઇન્ક્લુડ કરવું જોઈએ કે ભાઈ વેબસાઇટ ઉપર જે પાસ્ટ પેપર્સ છે એ જોવું, એનું એ પાસ્ટ પેપર્સના સોલ્યુશન્સ બી આપેલા હોય છે, વર્કડ સોલ્યુશન્સ, થિયોરેટિકલ આન્સર્સ, બધું જ નેસાની વેબસાઇટ પર ફ્રીમાં અવેલેબલ છે. તો સ્ટુડન્ટ્સે એ વસ્તુને રેફર કરવું જોઈએ. અને બીંગ અ સાયન્સ એન્ડ મેથ્સ ટીચર, મેં નોર્મલી જોયું છે કે 10th સ્ટાન્ડર્ડ સુધી છે ને સ્ટુડન્ટ્સ બધા લોજિકલ અપ્રોચ રાખે સાયન્સમાં. ઓકે. પણ જ્યારે 11th 12th આવી જાય તો એ લોજિકલથી સાયન્ટિફિક અપ્રોચ કરવો ખૂબ જ જરૂરી છે. હાઈ એટાર માટે તમે લોજિકલ આન્સર્સ નહીં, સાયન્ટિફિક અપ્રોચના આન્સર્સ વધારે વેલ્યુ કરે. હવે એ સાયન્ટિફિક અપ્રોચ લાવવો ક્યાંથી? તો તમારે બે રસ્તા છે, ક્યાં તો જાતે રિસર્ચ કરો અને સારા સાયન્ટિફિક રેલેવન્ટ ટર્મ્સ શોધો ક્વેશ્ચનના આન્સર માટે, રાઇટિંગ રિસ્પોન્સીસ માટે. અને તમે સેકન્ડ એ કરી શકો છો કે પાસ્ટ પેપર્સના આ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ વાંચીને એમાંથી સારી સારી સાયન્ટિફિક ટર્મિનોલોજીસ તમે સાઇડમાં તમારી નોટ્સ બનાવો, જેને તમે ગમે ત્યારે રેફર કરી શકો. સાર હાઈ એટાર માટે બીજી વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી નોટ્સ બનાવો. ખાલી વાંચી લીધું એટલે યાદ રહી ગયું કે સમજી ગયું, નહીં. તમારે તમારા હાથે લખવું પડશે, નોટ્સ બનાવવી પડશે. એક્ઝામ્સ આપણી હજુ છે ને પેન એન્ડ પેપરની છે, કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ નથી. ભલે તમે સ્કૂલમાં બધા એસાઇનમેન્ટ કોમ્પ્યુટરાઇઝ આપતા હોય, પણ તમારી એક્ઝામ્સ તો હજુ પેન એન્ડ પેપરની છે. તો ઇન દેટ સિચ્યુએશન તમારે રાઇટિંગની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. હાઈ એટાર માટે તમારે રોજ 3-4 કલાક લખવું જોઈએ. 11th ના થર્ડ ટર્મમાં આવી જાવ ને એટલે તમારે પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. તો તમારા રાઇટિંગ બી સુધરે અને તમને નવી નવી સાયન્ટિફિક ટર્મિનોલોજી યાદ પણ રહેતી થાય. એટલે મારા હિસાબે જોઉં ને તો રાઇટિંગની પ્રેક્ટિસ કરાવવી જોઈએ બાળકોને, અને એ લોકોએ એકચ્યુઅલી સેલ્ફ મોટિવેટ થઈને કરવું જોઈએ, કંટાળવું ના જોઈએ. વાંચીને ખાલી પ્રોફિટ નહીં થાય, કોઈ બેનિફિટ નહીં થાય એટારમાં. લખશો તો તમને રિઝલ્ટ વધારે સારું દેખાશે.
ખૂબ સરસ વાત કરી કે ટેકનોલોજીના જમાનામાં જો ટેકનોલોજી ડિપેન્ડન્ટ રહેશો તો પરીક્ષામાં સારો સ્કોર નહીં મેળવી શકાય.
હા, ખાલી એકલી ટેકનોલોજી નહીં, કારણ કે તમારી એક્ઝામ તો જો હેન્ડ રિટન છે, ટાઈપિંગની નથી.
બરાબર.
તો તમને તમને એ એક્ઝામના પેપર વખતે તમારા થોટ્સને પેન એન્ડ પેપર કરવા બહુ જરૂરી છે અને પ્રેક્ટિસથી જ થાય.
ખૂબ સરસ અને સરળ ભાષામાં ભૂમિબેન તમે અમને આ એટારની માહિતી આપી અને એટારમાં સારો સ્કોર કેવી રીતે મેળવી શકાય તેની અગત્યની ટિપ્સ પણ તમે અમને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ મીરાણીબેન, ખૂબ ખૂબ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.